એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અમેરિકન નવલકથાની સફરે નીકળ્યા છીએ જેણે એમ કે પ્રકાશન સમયે ઘણી ચર્ચા જગાવી હતી.
હા, અને આજે પણ યંગ એડલ્ટ સાહિત્યમાં એનું સ્થાન બહુ મહત્વનું ગણાય છે.
હું વાત કરી રહી છું જુડી બ્લૂમની આર યુ ધેર ગોડ ઇટ્સ મી માર્ગરેટ વિશે. જુડી બ્લૂમ, ખબર છે, એવા લેખિકા છે જેમણે કિશોર સાહિત્યના ઘણા વણસ્પર્શ્ય વિષયોને
અને ક્યારેક તો વર્જિત ગણાતા વિષયોને પણ બહુ જ સંવેદનશીલતાથી અને પ્રામાણિકતાથી રજૂ કર્યા.
બરાબર, એમની લેખન શૈલી જેવી હતી.
આપની વાત બિલકુલ સાચી છે. 1970નો એ દાયકો હતો જ્યારે બાળકો અને કિશોરોના સાહિત્યમાં, ખબર છે, ઘણીવાર વાસ્તવિકતા પર પડદો નાખી દેવાતો. ત્યારે બ્લૂમે તરુણાવસ્થાના શારીરિક ફેરફારો, માસિક ધર્મ, ધાર્મિક ઓળખની મૂંઝવણ, છૂટાછેડા જેવા વિષયો પર જે નિર્ભીકતાથી લખ્યું, અરે ખરેખર ક્રાંતિકારી કહેવાય.
એમની ફિલસૂફી જાણી યુવાનોના અનુભવોને કોઈ શણગાર વગર જેવા છે તેવા એમની પૂરી ગરિમા સાથે રજૂ કરવાની હતી.
હા, જાણે કોઈ અરીસો ધરી દીધો હોય એમના મન સામે.
અને આર યુ ધેર ગોડ ઇટ્સ મી માર્ગરેટ જે 1970માં પ્રગટ થઈ તે આ ફિલસૂફીનું મતલબ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
એ સમય પણ એવો હતો અમેરિકામાં સામાજિક ઉથલપાથલનો.
હા, અને આ નવલકથા પ્રોબ્લેમ નોવેલ શૈલીમાં આવે છે, એટલે કે એવી કથાઓ જે કિશોરોના જીવનની સાચી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે, વાસ્તવિક જીવનના પ્રશ્નોને કાલ્પનિક જગતમાં ગૂંથી લે.
એનો શરૂઆતનો પ્રતિસાદ પણ બહુ રસપ્રદ હતો. યુવાન વાચકો અને ઘણા શિક્ષણવિદોએ તો એને ખૂબ વખાણી,
કેમ કે એમને લાગ્યું કે કોકે એમની વાત સાંભળી.
બરાબર, પણ પેલી માસિક ધર્મની વાત, જાતીય જિજ્ઞાસા અને ખાસ તો ધર્મ અંગેના પ્રશ્નોની ખુલ્લી ચર્ચા, એના કારણે અમુક વાલીઓ તરફથી વિરોધ પણ થયો, ઘણો વિરોધ.
ઓહ, એટલે સેન્સરશિપ અને પ્રતિબંધની માંગ પણ થઈ.
હા બિલકુલ, સેન્સરશિપનો સામનો કરવો પડ્યો. પણ આ બધા વિવાદો છતાં પુસ્તકે પોતાનું સ્થાન બનાવ્યું અને બ્લૂમની કારકિર્દીને પણ નવી દિશા મળી.
તો આજે આપણે આ નોંધપાત્ર નવલકથાના વિશ્વમાં થોડા ઊંડા ઉતરીએ, એના કથાનકને સમજીએ, પાત્રોની મનોયાત્રા જોઈએ અને એના કેન્દ્રીય વિચારો પર વાત કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે આ વાર્તાની?
કથાની શરૂઆત થાય છે એક મોટા ફેરફારથી. 11 વર્ષની છે માર્ગરેટ સિમોન. એ એના માતા પિતા સાથે ન્યૂયોર્ક શહેરની ધમાલ છોડીને ન્યૂ જર્સીના એક ઉપનગર ફારબ્રુકમાં રહેવા જાય છે. શાંત વિસ્તાર છે.
સ્થળાંતર એ માત્ર ભૌગોલિક બદલાવ નથી હોતો ને?
ના ના, માર્ગરેટના મનોવિશ્વ માટે તો એ મોટો ભૂકલમ છે. જૂના મિત્રો છૂટી જાય, જાણીતી જગ્યાઓ પાછળ રહી જાય, અને સૌથી વધુ એની વાલીદાદી સિલ્વિયા, જે ન્યૂયોર્કમાં જ રહે છે, એનાથી દૂર થવું પડે છે.
હા, સ્થળાંતરની અસર બાળકો પર બહુ ઊંડી પડતી હોય છે. માર્ગરેટ કેવી રીતે લે છે આ બદલાવને?
શરૂઆતમાં તો એને બહુ જ એકલું લાગે છે, અટુલું. નવી જગ્યા, નવી સ્કૂલ, બધા અજાણ્યા ચહેરા, એ બધું એને મૂંઝવે છે. પણ આ બાહ્ય ગોઠવણના સંઘર્ષની સાથે જ એના મનમાં એક બીજો, એમ કે વધુ ઊંડો સંઘર્ષ ચાલી રહ્યો છે.
કયો સંઘર્ષ? મને લાગે છે કે આ નવલકથાની ખરી તાકાત એના આંતરિક મનોમંથનમાં જ રહેલી છે.
બિલકુલ, એ સંઘર્ષ છે એની ધાર્મિક અને આધ્યાત્મિક ઓળખનો. જુઓ, માર્ગરેટની માતા ખ્રિસ્તી પરિવારમાંથી છે અને પિતા યહૂદી છે.
આંતરધર્મીય કુટુંબ.
હા, પણ એમના પોતાના ભૂતકાળના, એમ કે સારા ન કહી શકાય એવા ધાર્મિક અનુભવોને કારણે એમણે નક્કી કર્યું છે કે માર્ગરેટને કોઈ ધર્મની દીક્ષા નહીં આપવી, એને મોટી થઈને પસંદ કરવા દેવું.
વિચાર તો સારો કે એને સ્વતંત્રતા મળે.
હા, પણ પરિણામ એ આવ્યું કે માર્ગરેટ પોતાની જાતને અધ્ધરતાલ અનુભવે છે, જાણે મૂળ વગરની વેલ. એને સમજાતું નથી કે એ કોણ છે, એ ક્યાં જોડાયેલી છે, એનું સ્થાન શું.
અને આ મૂંઝવણ વ્યક્ત કરવા માટે એક બહુ જ અંગત રસ્તો શોધે છે, ખરું ને? ખૂબ જ અનોખો.
હા, એ રસ્તો છે ભગવાન સાથેનો સીધો સંવાદ. નવલકથાનું શીર્ષક જ એ કહે છે, આર યુ ધેર ગોડ ઇટ્સ મી માર્ગરેટ.
શું તમે ત્યાં છો ભગવાન? હું માર્ગરેટ બોલું છું.
બરાબર, આ વાક્યથી એની નિયમિત પ્રાર્થનાઓ શરૂ થાય છે, જે ખરેખર તો એની આંતરિક ડાયરી જેવી છે. એમાં એ પોતાના ડર, આશાઓ, છોકરી તરીકે મોટા થવાની ચિંતાઓ,
જેમ કે માસિક ક્યારે આવશે,
એવી બધી વાતો.
હા,
અને ધર્મ વિશેના એના બાળ સહજ પણ ગહન સવાલો એ ભગવાનને પૂછે છે. આ સંવાદ એની આત્મખોજ અને મૂંઝવણનો પડઘો પાડતો મુખ્ય સાધન બની રહે છે.
એટલે નવલકથાના કેન્દ્રમાં આ પ્રશ્ન છે. બદલાતા શરીર, સંબંધો અને માન્યતાઓના વમળમાં એક કિશોરી પોતાની ઓળખ કેવી રીતે શોધે?
હા, અને એ ખાલી સામાજિક સ્વીકૃતિની જ વાત નથી, શારીરિક અને આધ્યાત્મિક સ્વીકૃતિની પણ તીવ્ર ઝંખના છે.
આ સફરમાં માર્ગારેટની સાથે બીજા કયા મહત્વના પાત્રો જોડાયેલા છે?
જુઓ, કેન્દ્રમાં તો માર્ગારેટ પોતે જ છે, જિજ્ઞાસુ, સંવેદનશીલ અને બીજા બધા જેવી સામાન્ય બનવા માંગતી. પછી એના માતા પિતા બાર્બરા અને હર્બ, ખૂબ પ્રેમાળ છે પણ ધર્મના મામલે થોડા સંકોચશીલ.
હમ, ભૂતકાળના અનુભવોને લીધે.
બરાબર. પછી આવે છે માર્ગારેટના પિતા તરફના દાદી સિલ્વિયા સિમોન, એકદમ ઉમળકા ભર્યા, જીવંત, પોતાના યહૂદી વારસા માટે ગર્વ અનુભવતા. અને ફારબ્રુકમાં એની નવી મિત્ર નેન્સી વ્હીલર,
જે એને નવા વાતાવરણમાં ગોઠવવામાં મદદ કરે છે.
હા, સામાજિક રીતે માર્ગદર્શન આપવાનું પ્રયાસ કરે છે એમ કહી શકાય.
આ બધા પાત્રોની પણ પોતપોતાની યાત્રા હશે આ નવલકથામાં. ચાલો માર્ગારેટની વિકાસ યાત્રાને થોડી વધુ નજીકથી જોઈએ. એના મનમાં શું ચાલી રહ્યું છે?
માર્ગારેટ એમ કે આખી વાર્તાની ધરી છે. એની સૌથી મોટી ચિંતા છે નોર્મલ બનવાની, મતલબ પોતાની ઉંમરની બીજી છોકરીઓ જેવી. એને માસિક આવશે, ક્યારે સ્તનનો વિકાસ થશે, છોકરાઓ એને પસંદ કરશે,
નવી શાળામાં મિત્રો બનશે, આ બધા પ્રશ્નો.
હા, અને આ બધાની ઉપર એનો ધર્મ કયો છે? એ ભગવાન સાથે સતત વાતો કરે છે પણ કોઈ ચોક્કસ ધાર્મિક સમુદાય સાથે ન જોડાયેલી હોવાની એકલતા એને બહુ સાલે છે, જાણે બંદર વગરનું જહાજ.
અને આ ચિંતાઓ વચ્ચે એની સમજણ કેવી રીતે વિકસે છે? એની યાત્રા કઈ દિશામાં જાય છે?
શરૂઆતમાં તો એ બહારથી સ્વીકૃતિ શોધે છે. સહેલીઓ જેવી બ્રા પહેરવી, માસિક જલ્દી આવે એ માટે કસરતો કરવી, ધાર્મિક ઓળખ માટે પણ બહારથી જ માર્ગદર્શન શોધે છે.
દાદી સાથે મંદિરમાં જવું, ચર્ચની મુલાકાત લેવી.
હા, એ બધું. પણ એની સમજમાં મોટો બદલાવ ત્યારે આવે છે જ્યારે ક્રિસમસની રજાઓમાં એના નાના નાની માતા તરફના રૂઢિચુસ્ત ખ્રિસ્તી અને એ જ સમયે યહૂદી દાદી સિલ્વિયા બંને એમના ઘરે ભેગા થાય છે.
ઓહો, એટલે તણાવ સર્જાયો હશે
ઘણો. બંને પક્ષો પોતપોતાનો ધર્મ માર્ગારેટ પર લાદવાનો આગ્રહ રાખે છે. આ ધાર્મિક ખેંચતાણ અને અસહિષ્ણુતાનો અનુભવ એને હચમચાવી નાખે છે.
ત્યારે એને સમજાયો હશે કે ધર્મ કોઈ પહેરવાનો કોટ નથી.
બરાબર. આ અનુભવ પછી એ ધીમે ધીમે એ સમજ તરફ વળે છે કે સાચી ઓળખ બહારથી નથી મળતી, એ તો અંદરથી વિકસાવવાની લાંબી અંગત યાત્રા છે, અનુભવો અને પ્રશ્નો સાથે જીવીને.
માર્ગારેટના માતા પિતા બાર્બરા અને હર્બ, એમની ભૂમિકા પણ અહીં બહુ સૂચક લાગે છે. પ્રેમાળ હોવા છતાં જાણે અજાણે માર્ગારેટની મૂંઝવણમાં વધારો કરે છે. એમની શું યાત્રા રહી?
હા, એ આધુનિક છે, વિચારશીલ છે, દીકરીને ખૂબ ચાહે છે, પણ એમના પોતાના ભૂતકાળના ધાર્મિક સંઘર્ષો, ખાસ કરીને બાર્બરાના માતા પિતાએ પેલું યહૂદી પુરુષ સાથે લગ્ન કરવા બદલ સંબંધ તોડી નાખેલો,
એની અસર રહી ગઈ છે.
હા, એટલે એ માર્ગારેટને ધર્મની બાબતમાં સ્વતંત્રતા આપવાના નામે અજાણતા જ એને એક આધ્યાત્મિક શૂન્યવકાશમાં છોડી દે છે. એમની પોતાની યાત્રા એ સમજવાની છે કે સમસ્યાઓથી મો ફેરવી લેવાથી એ હલ નથી થતી.
મતલબ માર્ગારેટના સંઘર્ષ દ્વારા એમને પણ પોતાના ભૂતકાળનો સામનો કરવો પડે છે.
બરાબર. એ શીખે છે કે બાળકને માત્ર સ્વતંત્રતા જ નહીં પણ પ્રામાણિક સંવાદ અને માર્ગદર્શનની પણ જરૂર હોય છે.
અને દાદી સિલ્વિયાનું પાત્ર, એ તો જાણે વાર્તામાં રંગ ભરી દે છે.
સિલ્વિયા સિમોન ખરેખર ઉષ્મા, પ્રેમ અને જીવંતતાનું પ્રતીક છે. એ માર્ગારેટને ખૂબ વહલ કરે છે, બિનશરતી પ્રેમ.
પોતાના યહૂદી વારસા માટે ગર્વ અનુભવે છે અને ઈચ્છે છે કે માર્ગારેટ પણ એ અપનાવે.
એ એને મંદિરમાં લઈ જાય છે, પરંપરાઓથી પરિચિત કરાવે છે.
હા, પણ એની તીવ્ર ઈચ્છા હોવા છતાં અંતે એ માર્ગારેટની પોતાની પસંદગીનો આદર કરવાનું શીખે છે. એની યાત્રા એ દર્શાવે છે કે સાચો પ્રેમ ક્યારેક પોતાની અપેક્ષાઓને બાજુ પર મૂકી દેવામાં રહેલો છે.
અને ફારબ્રુકમાં માર્ગારેટની મિત્ર નેન્સી અને પેલું એમનું સિક્રેટ ક્લબ પ્રીટીન સેન્સેશન્સ, એ કિશોરાવસ્થાના સામાજિક દબાણોનું પ્રતિબિંબ છે.
ચોક્કસ. નેન્સી વ્હીલર ફારબ્રુકમાં માર્ગારેટની પહેલી સહેલી બને છે. નેન્સી જાણે બધું જ જાણતી હોય છોકરાઓ વિશે, શારીરિક વિકાસ વિશે, એવો દેખાવ કરે છે.
અને પેલું ક્લબ બનાવે છે. હા, પ્રીટીન સેન્સેશન્સ, માર્ગરેટ અને બીજી બે છોકરીઓ જેની અને ગ્રેચન, એમાં જોડાય છે. ઉદ્દેશ્ય હોય છે છોકરાઓ માસિક બ્રા જેવી બાબતો પર ચર્ચા કરવાનો.
ક્લબના પોતાના નિયમો પણ હોય છે ને?
હા, જેમ કે બ્રા પહેરવી, છોકરાઓની યાદી બનાવવી, માસિક આવે ત્યારે સાચું કહેવું. પણ નેન્સી, ખબર છે, મિત્ર હોવાની સાથે દબાણનો સ્ત્રોત પણ બને છે. દેખાદેખી, જૂઠાણું,
જેમ કે એને માસિક આવી ગયું છે એવું જૂઠું બોલે છે.
બરાબર. આ ક્લબ અને એની પ્રવૃત્તિઓ એમ કે કિશોરાવસ્થાના બદલાવોને સમજવાના છોકરીઓના સામૂહિક, ક્યારેક રમૂજી, ક્યારેક ભોળા પ્રયાસોનો સુંદર પ્રતીક છે.
તો આ પાત્રો અને એમના સંઘર્ષોની આસપાસ કથાના કેવી રીતે આગળ વધે છે? માર્ગારેટના છઠ્ઠા ધોરણનું આખું વર્ષ કેવું રહ્યું?
વાર્તાનો પ્રવાહ માર્ગારેટના છઠ્ઠા ધોરણના શૈક્ષણિક વર્ષ દરમિયાન વહે છે. પહેલા તબક્કામાં મુખ્ય ભાર છે સ્થળાંતર પછી ગોઠવાવા અને સામાજિક સ્વીકૃતિ મેળવવા પર. નેન્સી સાથે મિત્રતા, ક્લબની રચના,
ક્લબની મીટિંગો, નિયમો અને પેલી રમૂજી કસરતો અને મંત્રોચ્ચાર.
હા, વી મસ્ટ ઇન્ક્રીઝ આવર બસ્ટ. આ બધું કિશોરાવસ્થાની ચિંતાઓ અને ગ્રુપમાં ભળવાની વૃત્તિ દર્શાવે છે.
એટલે એક તરફ આ સામાજિક અને શારીરિક વિકાસની ચિંતાઓ ચાલે છે અને સમાંતર પેલી આધ્યાત્મિક ઓળખની શોધ પણ ચાલુ જ છે.
બરાબર સમજ્યા. વાર્તાના બીજા તબક્કામાં આ બંને શોધ શરીરની અને આત્માની વધુ ઘેરી બને છે. માસિક ના આવવાને કારણે માર્ગરેટની ચિંતા વધતી જાય છે.
અને સ્કૂલમાં પેલો ધર્મ પરનો પ્રોજેક્ટ મળે છે.
હા, એનાથી એ પોતાની ધાર્મિક ઓળખ વિશે વધુ ગંભીરતાથી વિચારે છે. દાદી સાથે યહૂદી મંદિર જાય, ચર્ચમાં ગુપ્ત રીતે જાય અને ભગવાન સાથેના એના સંવાદો વધુ ઊંડા બને છે. વધુ પ્રશ્નો, વધુ મૂંઝવણ.
એને વચ્ચે હોવાની લાગણી તીવ્ર બને છે, ક્યાંય પણ પૂરેપૂરી ન સમાઈ શકવાની.
જાણે બે દુનિયાની વચ્ચે સેતુ પર ઊભી હોય.
અને પછી આવે છે કટોકટીની ક્ષણ, જ્યાં બધા તણાવ ચરમસીમાએ પહોંચે છે.
હા, ત્રીજો અને સૌથી સંઘર્ષપૂર્ણ તબક્કો, નાતાલની રજાઓ દરમિયાન. માર્ગરેટના માતા તરફના અત્યંત ધર્મચુસ્ત ખ્રિસ્તી દાદા દાદી અણધારે આવી પહોંચે છે.
ઓહ, ઘરમાં તંગ વાતાવરણ સર્જાયું હશે.
ખૂબ જ. તેઓ માર્ગરેટ પર ખ્રિસ્તી ધર્મ અપનાવવા સીધું દબાણ કરે છે અને સ્થિતિ ત્યારે વધુ વણસે છે જ્યારે એ જ સમયે દાદી સિલ્વિયા પણ હનુક્કાની ભેટો લઈને આવી પહોંચે છે.
એટલે બંને પક્ષે પોતાની ધાર્મિક ઓળખ લાદવાનો પ્રયાસ.
હા, અને આ આક્રમક પ્રયાસથી માર્ગરેટ ભાંગી પડે છે. એ ગુસ્સા અને હતાશામાં પોતાના માતા પિતા પર, ભગવાન પર બરાબરનો બળાપો કાઢે છે. ચીસો પાડીને કહે છે કે એને કોઈ ધર્મ નથી જોઈતો.
પેલું વાક્ય, હું મારા માતા પિતાને ધિક્કારું છું, તેઓ પોતાનો ધર્મવિહીન યહૂદી ખ્રિસ્તી વારસો પોતાની પાસે રાખી શકે છે, એ એના ગુસ્સાની પરાકાષ્ઠા છે.
બરાબર. એક ક્ષણ એની મૂંઝવણ અને આંતરિક યુદ્ધની ચરમસીમા છે.
આટલા મોટા ભાવનાત્મક વિસ્ફોટ પછી શાંતિ અને સમાધાનનો માર્ગ કેવી રીતે નીકળે છે? અંત તરફ વાર્તા કેવી રીતે વળે છે?
આ કટોકટી પછી વાર્તા ચોથા અને અંતિમ તબક્કામાં પ્રવેશે છે, સમાધાન અને સ્વીકૃતિના. માર્ગારેટ શાંતિથી પણ દ્રઢતાથી પોતાના માતા પિતાને કહે છે કે એ અત્યારે કોઈ ધર્મ પસંદ કરવા તૈયાર નથી, એને સમય જોઈએ છે.
અને આ વખતે એના માતા પિતા સમજે છે.
હા, તેઓ એની મનુસ્થિતિ સમજે છે, એના નિર્ણયનો આદર કરે છે, સ્વીકાર કરે છે. આ સ્વીકૃતિ માર્ગરેટમાં એક પ્રકારની આંતરિક શાંતિ લાવે છે.
સ્કૂલનું વર્ષ પણ પૂરું થવા આવે છે.
હા, છોકરા છોકરીઓની પાર્ટી થાય છે. ફિલિપ લેરોય નામના છોકરા પ્રત્યે થોડું આકર્ષણ અનુભવાય છે. નેન્સીના જૂઠાણાનો સામનો કરે છે. અને પછી અંતે, જ્યારે માતા પિતા બહાર ગયા હોય છે, ત્યારે એકાંતમાં કોઈ દેખાડા વગર ખૂબ જ સહજતાથી એને પહેલું માસિક આવે છે.
કોઈ મોટી ઉજવણી નહીં, પણ અંગત રાહત, શાંત વિજય.
બરાબર. જાણે પ્રકૃતિ એની પ્રાર્થના સાંભળી લીધી હોય. એની છેલ્લી પ્રાર્થના ટૂંકી પણ અર્થસભર છે, ભગવાન પ્રત્યે આભારની લાગણી સાથે. મને ખબર છે તમે ત્યાં છો ભગવાન, આભાર. જાણે કહેતી હોય કે સારું થયું, એક ચિંતા ઓછી થઈ.
આ કથાનક ખરેખર ખૂબ જ કુશળતાથી અનેક મહત્વના વિષયોને આવરી લે છે. આપણે એ મુખ્ય વિષયો પર થોડું વધુ ઊંડાણપૂર્વક વિચારીએ. સૌથી કેન્દ્રવર્તી થીમ કઈ ગણવી?
નિશંકપણે ઓળખ અને સ્વીકૃતિની શોધ, ધ સર્ચ ફોર આઇડેન્ટિટી એન્ડ એક્સેપ્ટન્સ. માર્ગારેટની આખી મથામણ પોતાની જાતને સમજવાની અને દુનિયામાં પોતાનું સ્થાન શોધવાની છે. સામાજિક, શારીરિક, ધાર્મિક અને વ્યક્તિગત ઓળખ.
અને નવલકથાનો સંદેશ એ છે કે ઓળખ કોઈ તૈયાર વસ્ત્ર નથી, પણ એક નિરંતર ચાલતી આંતરિક ખોજની પ્રક્રિયા છે.
હા, જેમાં પ્રશ્નો જવાબો કરતાં વધુ મહત્ત્વના હોય છે.
અને બીજો વિષય જેણે આ પુસ્તકને ક્રાંતિકારી બનાવ્યું, તરુણાવસ્થા અને શારીરિક વિકાસની ચિંતાઓ. બ્લૂમે જે રીતે આ વિષયને સ્પર્શ્યો તે અભૂતપૂર્વ હતો.
સાચી વાત. બ્લૂમની ખરી ક્રાંતિ એ હતી કે એમણે કિશોરીઓના શારીરિક ફેરફારોને ખાલી જૈવિક ઘટના તરીકે ન જોયા. એમણે એને એમની આંતરિક ઓળખ, એકલતા, સામાજિક દબાણ, ભગવાન સાથેના સંબંધ આ બધા સાથે જોડીને રજૂ કર્યા.
માસિક ધર્મ, સ્તન વિકાસ જેવી બાબતો જેની ચર્ચા પર જાણે મૌનનો પડદો હતો એને એમણે સહજતાથી, પ્રામાણિકતાથી વર્ણવી.
હા, આનાથી યુવાન વાચકોને, ખાસ કરીને છોકરીઓને, એવું લાગ્યું કે એમની ચિંતાઓ વાજબી છે, તેઓ એકલા નથી. શરમ અને સંકોચનો બોજ હળવો કરવાનું કામ આ પુસ્તકે કર્યું.
ધર્મ અને વ્યક્તિગત આધ્યાત્મિકતાનો મુદ્દો પણ ખૂબ નાજુકતાથી રજૂ થયો છે. એમાં લેખક શું કહેવા માંગે છે?
અહીં બ્લૂમ સંગઠિત ધર્મ અને વ્યક્તિગત શ્રદ્ધા વચ્ચેનો ભેદ બહુ સૂક્ષ્મ રીતે દર્શાવે છે. માર્ગારેટ ભલે કોઈ ધાર્મિક લેબલ નથી અપનાવતી, પણ ભગવાન સાથેનો એનો સતત અને અંગત સંવાદ એની ઊંડી આધ્યાત્મિક ઝંખના દર્શાવે છે.
એ સવાલ પૂછે છે, શંકા કરે છે, ગુસ્સે થાય છે, આભાય માને છે. આ બધું જ એની જીવંત આધ્યાત્મિકતાનો ભાગ છે.
બરાબર. નવલકથા ધાર્મિક કટ્ટરતાની નકારાત્મક અસરો પર પણ પ્રકાશ પાડે છે અને શ્રદ્ધાના વધુ અંગત પ્રશ્નાર્થ સ્વરૂપને મહત્ત્વ આપે છે.
મિત્રતા અને સાથીઓનું દબાણ, પીયર પ્રેશર, કિશોરાવસ્થાનો આ પણ એક અગત્યનો પડાવ છે જહીં સરસ રીતે ચિત્રિત થયો છે.
હા, નેન્સી અને પેલું ક્લબ દ્વારા કિશોરાવસ્થાની મિત્રતાની જટિલતા, જેમાં ટેકો અને સ્પર્ધા, સ્વીકૃતિ અને દબાણ બંને હોય છે, તે બતાવાયું છે.
ગ્રુપમાં ફિટ થવા માટે, નોર્મલ દેખાવા માટે કેવા દેખાવ કરવા પડે છે, ક્યારેક જૂઠું બોલવું પડે છે.
હા, એ બધું માર્ગારેટ અનુભવે છે. અને ધીમે ધીમે બાહ્ય દેખાવ અને આંતરિક સત્ય વચ્ચેનો તફાવત સમજતા શીખે છે.
અને છેલ્લે કૌટુંબિક સંબંધો અને પેઢીઓ વચ્ચેના સંઘર્ષનું ચિત્રણ પણ ધ્યાન ખેંચે છે.
બિલકુલ. નવલકથા દર્શાવે છે કે માતા પિતાના વણ ઉકેલ્યા મુદ્દાઓની અસર અજાણતા જ બાળકો પર પડે છે. બાર્બરા અને હર્બનો ધાર્મિક સંઘર્ષ ટાળવાનો પ્રયાસ જ માર્ગારેટ માટે નવી મૂંઝવણ ઊભી કરે છે.
તે કુટુંબમાં રહેલા પ્રેમની સાથે વારસાગત પડકારોનું સહ અસ્તિત્વ પણ બતાવે છે.
સાચી વાત.
આ બધા ગહન વિષયોને વાચક સુધી પહોંચાડવામાં બ્લૂમની લેખન શૈલીનો ફાળો કેટલો મહત્વનો છે? કયા સાહિત્યલિક ઉપકરણોનો એમણે ઉપયોગ કર્યો છે?
એમની શૈલી જ આ નવલકથાની જાન છે. સૌથી મહત્વનું છે પ્રથમ પુરુષ કથન. આખી વાર્તા માર્ગારેટના મુખે કહેવાય છે,
એટલે વાચક સીધો જ એના મનોવિશ્વમાં પ્રવેશે છે, એની લાગણીઓ, મૂંઝવણોનો સીધો અનુભવ કરે છે.
હા, અને ભાષા અત્યંત સહજ, વાતચીત જેવી અને બાળ સહજ પ્રામાણિકતાથી ભરેલી છે. ક્યાંય ઉપદેશ નથી.
અને પેલો ભગવાન સાથેનો સંવાદ, એ લેખન શૈલીની દ્રષ્ટિએ શું મહત્વ ધરાવે છે?
એ સંવાદો જે જાણે પત્રો કે ડાયરી જેવા છે, એક વિશિષ્ટ સાહિત્યિક પ્રયુક્તિ છે.
એ વાર્તાને માળખું પૂરું પાડે છે અને માર્ગારેટના અંતર્મનમાં ચાલતા વિચારો, ભય, આશાઓને ઉજાગર કરે છે.
એના દ્વારા વાચક એની ભાવનાત્મક અને આધ્યાત્મિક વૃદ્ધિનો સાક્ષી બને છે.
બરાબર.
એ જાણે એની આત્માનો અવાજ છે.
પ્રતીકવાદનો ઉપયોગ પણ દેખાય છે.
હા, સૂક્ષ્મ રીતે માસિક અને બ્રા એ પરિપક્વતા અને સ્ત્રીત્વના પ્રતીક બની જાય છે.
અને પેલું શહેરથી ઉપનગરનું સ્થળાંતર
એ બાળપણની નિશ્ચિતતામાંથી કિશોરાવસ્થાની અનિશ્ચિતતા તરફની આંતરિક યાત્રાનું પ્રતીક છે.
સરસ. અને પુનરાવર્તનનો ઉપયોગ પણ છે. આ યુ દેર ગોડ વારંવાર આવે છે.
અને ક્લબનો પેલો મંત્ર પણ.
હા,
એ મુખ્ય ચિંતાઓ અને દબાણને દર્શાવે છે. આ ઉપરાંત પાત્રો વચ્ચેના સંવાદો બહુ વાસ્તવિક અને જીવન છે.
આ બધું મળીને વાચકના મન પર કેવી અસર છોડે છે? શા માટે દાયકાઓ પછી પણ આ પુસ્તક આટલું પ્રસ્તુત અને લોકપ્રિય રહ્યું છે?
મને લાગે છે કે એની સૌથી મોટી સફળતા વાચકને, ખાસ કરીને કિશોર વાચકને, સમજાયા હોવાનો અનુભવ કરાવવામાં છે. પુસ્તક વાંચીને લાગે કે આપણી ચિંતાઓ, ડર સામાન્ય છે.
બીજાઓ પણ આવું જ અનુભવે છે. એ શરમના ભાવને ઓગાળીને રાહત આપે છે. જાણે કહે છે, તમે એકલા નથી.
બરાબર. આ ભાવ સાર્વત્રિક છે.
અને જો એક મુખ્ય સંદેશ તારવવો હોય તો?
મુખ્ય સંદેશ કદાચ એ છે કે મોટા થવાની પ્રક્રિયા સરળ નથી, બધા જવાબો તરત નથી મળતા. આત્મખોજ એ ધીરજ, હિંમત અને પોતાની અપૂર્ણતાઓનો સ્વીકાર માગે લેતી અંગત યાત્રા છે.
કદાચ જવાબો શોધવા કરતાં પ્રશ્નો સાથે જીવતા શીખવું, શંકાઓને અવકાશ આપવો, એ જ સાચી પરિપક્વતા છે.
હા, બરાબર.
અને તેણે જે સામાજિક વર્જનાઓ તોડી, જેમ કે માસિક ધર્મ પર ખુલ્લી ચર્ચા, આંતરધર્મીય પરિવારોનું નિરૂપણ, એ પણ એની મોટી વિરાસત છે.
નિશંકપણે 1970ના દાયકામાં આ વિષયો પર આટલી સહજતાથી લખવું એ ખૂબ હિંમતનું કામ હતું. એણે સાહિત્યમાં એવા દરવાજા ખોલ્યા જે પહેલાં બંધ હતા.
તે શીખવે છે કે જીવનને સરળ ખાનાઓમાં વહેંચી ન શકાય, જટિલતાને સ્વીકારવી પડે.
સાચી વાત.
ખરેખર આર યુ દેર ગોડ, ઇટ્સ મી માર્ગરેટ એ એની નિર્ભીક પ્રામાણિકતા અને યુવા વાચકો પ્રત્યેના આદરને કારણે યંગ એડલ્ટ સાહિત્યમાં સીમાચિહ્નરૂપ છે.
તે સાબિત કરે છે કે કિશોરો માટેનું સાહિત્ય પણ જીવનના ગંભીર પ્રશ્નોને પૂરી ગંભીરતા, સહાનુભૂતિ અને કલાત્મકતાથી સ્પર્શી શકે છે, અને એ આજે પણ પ્રસ્તુત છે. કારણ કે આત્મખોજ શંકા સ્વીકૃતિની યાત્રા સનાતન છે.
આ વાર્તા આપણને શીખવે છે કે મોટા થવાનો અર્થ હંમેશા જવાબો મેળવવો જ નથી હોતો, પણ ક્યારેક પ્રશ્નો સાથે જીવતા શીખવાનો પણ હોય છે.
અને આપણી સાચી ઓળખ કદાચ બાહ્ય લેબલોમાં નહીં, પણ આપણી અંદર ચાલતી આ નિરંતર યાત્રામાં જ રહેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.